SBS ગુજરાતી શ્રોતા મિત્રો, આપના માટે હંમેશા જુદા જુદા વિષયો પર માહિતી અને મનોરંજન પીરસતું રહે છે. તો આજે વાત કરવા જઈ રહ્યા છીએ મોટર વ્હીકલ એક્સિડન્ટ્સ અને તેના ક્લેમ્સ વિશે. તમારી મુલાકાત કરાવું છું લોયર દીપકભાઈ પટેલ સાથે. દીપકભાઈ, SBS ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
ધન્યવાદ. હું પણ SBS ગુજરાતીને આભાર માનું છું કે મને આ તક આપી કોમ્યુનિટીના લોકો સાથે જાણકારી અને જ્ઞાન શેર કરવાની.
દીપકભાઈ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મોટર એક્સિડન્ટ ક્લેમ્સની. વાત શરૂ કરીએ એની પહેલા આપનો ટૂંકમાં પરિચય શ્રોતા મિત્રોને આપશો?
જરૂરથી. હું ઓસ્ટ્રેલિયા માઇગ્રેટ થયો 2008માં, અને ત્યારબાદ મેં મારી લો ડિગ્રી અપગ્રેડ કરી અને પ્રાઇવેટ લો ફર્મમાં લગભગ 1.5 વર્ષ જેટલી પ્રેક્ટિસ કર્યા બાદ મેં મારી પોતાની લો ફર્મ શરૂ કરી છે.
આજે આપણે વાત કરીએ મોટર વ્હીકલ એક્સિડન્ટ્સ થી થતી ઇન્જરીઝની, એના ક્લેમની. તો પહેલો જ પ્રશ્ન ઉભો થાય કે કોણ હકદાર થઈ શકે એક્સિડન્ટમાં ક્લેમ માટે?
મોટર એક્સિડન્ટ ઇન્જરી ક્લેમ્સની અંદર ડ્રાઈવર, પેસેન્જર્સ, પેડેસ્ટ્રિયન્સ, જેને પણ ઇન્જરી થાય મોટર વ્હીકલ એક્સિડન્ટથી, એ લોકો હકદાર થઈ શકે. પરંતુ એટલું જોવાનું રહે છે કે એમાં ડ્રાઈવર પોતે ફોલ્ટમાં ના હોવો જોઈએ, કે એને કોઈ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું ના હોવું જોઈએ. પરંતુ જો ડ્રાઈવર પોતે ઉલ્લંઘન કર્યું હોય અને એક્સિડન્ટ થાય અને એની બાજુમાં કોઈ પેસેન્જર હોય, ધારો કે ફેમિલી મેમ્બર્સ છે અથવા કોઈ ગેસ્ટ છે અથવા ફ્રેન્ડ્સ છે, અને એ લોકોને ઇન્જરી થઈ હોય, તો એ ડ્રાઈવર અને એની ઇન્સ્યોરન્સ કંપની પર ક્લેમ કરી શકે છે. મોટાભાગની ઇન્જરીમાં સોફ્ટ ટિશ્યુ ઇન્જરીઝ કે વિપ્લેશ ઇન્જરીઝ જે હોય છે એ થતી હોય છે. ફ્રેક્ચર્સ બહુ જ ઓછા સંજોગોમાં થતા હોય છે. દરેકે એમના હકને અનુરૂપ ક્લેમ કરવો જોઈએ.
આ ક્લેમ કરવા માટે કોઈ ખાસ સમયનું બંધન ખરું?
એમાં બે પ્રોસેસ આપેલી છે કાયદામાં. સ્ટેટ ઓફ ક્વિન્સલેન્ડના કાયદાની વાત કરીએ તો ક્વિન્સલેન્ડની અંદર એવું છે કે એક પ્રી કોર્ટ પ્રોસીડિંગ છે, એટલે કોર્ટમાં જતા પહેલાનો આખો પ્રોસીજર.
ઓકે.
એ પ્રોસીજરમાં તમને જો ઈજા થઈ હોય અને તમે સોલિસિટરનું ઇનિશિયલ કન્સલ્ટેશન કરો, ત્યારથી 30 દિવસમાં ક્લેમ લોન્ચ કરવાનો હોય છે. અને તમે જો જાતે કરતા હોય તો એમાં 9 મંથ્સની જોગવાઈ આપેલી છે કે 9 મહિનામાં તમારે જાતે કરવો જોઈએ. પણ કાયદાની અટપટી લેંગ્વેજના કારણે મોટાભાગના લોકો જાતે કરવામાં થોડોક સંકોચ અનુભવે, બીક અનુભવે.
શ્રોતા મિત્રોને અહીં એક વખત વાત નોટિસ પર મૂકી દઈએ કે અત્યારે જે વાત થઈ રહી છે તે એક બ્રોડ આઈડિયા આપીએ છીએ, એક વિસ્તૃત વિહંગાવલોકન આપીએ છીએ, માહિતી આપીએ છીએ. ક્વિન્સલેન્ડના કાયદાઓને મૂળ ધ્યાનમાં રાખીને દરેક રાજ્યના, દરેક જગ્યાના પોતપોતાના કાયદામાં થોડોક ફેરફાર હોઈ શકે. કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા એક વખત જે તે રાજ્યની કાયદાકીય જોગવાઈ પર ધ્યાન રાખવા વિનંતી છે.
જે અમે સમય મર્યાદાની વાત કરી એ પ્રી કોર્ટ પ્રોસીજરની વાત છે, પણ કાયદાની જોગવાઈમાં એવું છે કે તમારો લિમિટેશન જે છે એ 3 વર્ષમાં પૂરું થઈ જાય, અને એ 3 વર્ષમાં ના કરે તો એમનો એ હક જતો રહે છે. એટલા માટે કાયદામાં એવી જોગવાઈ આપી છે કે 3 વર્ષ પહેલા માનો કે તમારે કોઈ એક્સિડન્ટ થયો હોય અને એ 1 વર્ષ થઈ ગયું હોય, પણ છતાં તમે કોઈ કન્સલ્ટેશન ના કર્યું હોય, તો તમે સોલિસિટરને કન્સલ્ટ કરીને એ પ્રી કોર્ટ પ્રોસેસિંગ કરી શકો છો. અને એ કર્યા બાદ થોડીક ટેકનિકલ લેંગ્વેજ છે, પણ એને તમે એક્સટેન્શન ઓફ લિમિટેશન પીરિયડ કહેવામાં આવે છે, એ તમે કરી શકો છો.
ક્લેમ કઈ રીતે કરી શકાય? મોનિટરી જ ક્લેમ્સ હોય છે કે પછી બીજી કોઈ રીતે પણ ક્લેમ્સ કમ્પન્સેટ થતા હોય છે?
મોસ્ટલી ક્લેમ એ ડેમેજીસને લગતો વિષય છે, અને ડેમેજીસ ઇઝ ઓલવેઝ કાઉન્ટેડ ઇન અ મની, બટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ કે કોકને સાયકોલોજીકલ ડેમેજ થયું હોય તો પણ એ મોનિટરી ક્લેમ કરી શકે. ઓફકોર્સ એના ધારા ધોરણ કોર્ટ નક્કી કર્યા છે, એ પ્રમાણે લોકો એનું વેલ્યુએશન ને એસેસમેન્ટ કરતા હોય છે. પણ આની આ ક્લેમ જ્યારે કરવાનો થાય ત્યારે તમારે એમાં તમે પાસ્ટ ઇકોનોમિક લોસ, ફ્યુચર ઇકોનોમિક લોસ, પેઇન એન્ડ સફરિંગ, મેડિકલ એક્સપેન્સીસ, ફ્યુચર મેડિકલ એક્સપેન્સીસ, ગ્રેચ્યુટિયસ ક્લેમ, એટલે કે તમે જે કામ કરતા હોય, ઘરમાં સેવા આપતા હોય, એ સેવા તમે ના આપી શકતા હોય અને એવી સેવાઓ ઘરની કોઈ બીજી વ્યક્તિ પાસેથી લેવી પડી હોય, તો એવા ક્લેમ્સ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો.
આના સિવાય કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ જ્યારે ક્લેમ કરવાની શરૂઆત કરીએ અથવા ક્લેમ મૂકવા માટે જતા હોઈએ, કોર્ટનો દરવાજો ખટખટાવતા હોઈએ ત્યારે?
પ્રી કોર્ટ પ્રોસીજર્સ કમ્પલસરી છે કાયદામાં ક્વિન્સલેન્ડની અંદર, એટલે એ પૂરો કર્યા બાદ જ તમે કોર્ટમાં જઈ શકો.
એટલે એમાં શું કરવાનું હોય, એક પૃષ્ઠભૂમિ તૈયાર કરીએ છીએ આપણે કે જેમાં એક આખું અસેસમેન્ટ આવી જાય, કેવી રીતે એક્સિડન્ટ થયું હતું, જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓનો સમાવેશ થાય.
હા, હું તમને ટૂંકમાં કહી દઉં કે જ્યારે કોઈ પણ ઈજા પામનાર વ્યક્તિ સોલિસિટરને મળે, એટલે સોલિસિટર એનું નોટિસ ઓફ એક્સિડન્ટ ક્લેમ ફોર્મ ઇન્સ્યોરન્સ કંપનીને લોજ કરે.
અચ્છા,
એટલે જે ડ્રાઈવરની ભૂલના કારણે એક્સિડન્ટ થયો છે એની એના વાહનની સીટીપી ઇન્સ્યોરન્સ કંપની સામે આ નોટિસ ઓફ એક્સિડન્ટ ક્લેમ ફોર્મ લોન્ચ કરવામાં આવે, અને ત્યારથી એ બધો પ્રી કોર્ટ પ્રોસિજર શરૂ થાય. અને એ પ્રોસિજર દરમિયાનમાં તમારા જે પણ ઈજા પામનાર વ્યક્તિ છે એના મેડિકલ એવિડન્સ, ફાઇનાન્શિયલ એવિડન્સ, એના ટ્રીટમેન્ટના બધા જ ડોક્યુમેન્ટ્સનું એક્સચેન્જ થયા કરે, અને એક સ્ટેજ ઉપર એમને સોલિસિટર્સ જે છે એ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ પાસે એમનું મેડિકલ એસેસમેન્ટ કરાવવા મોકલે છે, જેને અમે લોકો અમારી લેંગ્વેજમાં મેડિકો લીગલ રિપોર્ટ્સ કહીએ છીએ. અને એ મોસ્ટલી ઓર્થોપેડિક સર્જન અને જરૂર પડે તો ન્યુરો સર્જન અને વધારે જરૂર પડે તો ઓક્યુપેશનલ થેરાપિસ્ટ પાસેથી લેવામાં આવે છે, જેથી કરીને ઇન્જરીનું એસેસમેન્ટ થાય અને જે વ્યક્તિ એક્સિડન્ટ ટાઈમે જે કામ કરતો હતો અને એક્સિડન્ટ પછી એમાં કેટલી એમને અસર પડી છે એમની એફિશિયન્સીમાં, એ બધું અંદર એનાલિસિસ થઈ જાય. એવા સ્પેશિયાલિસ્ટ મેડિકલ રિપોર્ટ મેળવ્યા બાદ કમ્પલસરી કોન્ફરન્સ યોજવામાં આવે છે ઇન્સ્યોરન્સ કંપની સાથે, અને એ કમ્પલસરી કોન્ફરન્સની અંદર ધ પાર્ટીઝ વિલ ટ્રાય ટુ રીઝનેબલી સેટલ ધ મેટર.
બીજો એક પ્રશ્ન ઉભો થાય કે જ્યારે કોઈ માઇગ્રન્ટ વ્યક્તિ હોય, જેમ કે ટુરિસ્ટ વિઝા પર અહીં હોય અને કાર હાયર કરીને ડ્રાઈવ પર નીકળ્યા હોય, અથવા કોઈક સ્ટુડન્ટ હોય, આવા લોકોથી જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે શું પરિસ્થિતિ ઉભી થાય છે અને ત્યારે શું કરી શકાય?
ટુરિસ્ટ હોય અથવા તો સ્ટુડન્ટ વિઝા પર હોય અને એમની પોતાની ભૂલ હોય અને કોઈ ત્રાહિત વ્યક્તિને એક્સિડન્ટ થાય તો એ લોકો એક્સિડન્ટ માટે જવાબદાર ગણાય છે. પરંતુ એ ડ્રાઈવ પોતે ડ્રાઈવ કરીને જતા હોય, ટુરિસ્ટ હોય કે પેસેન્જર હોય કે ડ્રાઈવર હોય કે સ્ટુડન્ટ હોય, એમના વિઝા કન્ડિશન ગમે તે હોય પણ એમનો વાંક ના હોય અને એમને ઇન્જરી થઈ હોય, તો એ લોકો મોટર એક્સિડન્ટના કાયદા નીચે કોમ્પેન્સેશન મેળવવા હકદાર થાય છે.
તો એ લોકો માટે કોઈ એવું સેન્ટર કે કોઈ એવી સિસ્ટમ ખરી કે ત્યાં એ લોકો સૌથી સીધો જ કોન્ટેક્ટ કરી શકે, અથવા જેને આપણે કહીએ કે ફર્સ્ટ કોન્ટેક્ટ, એવી કોઈ વ્યવસ્થા ખરી?
એવી વ્યવસ્થા તો નથી હોતી, પણ જે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા એ હોય છે, જ્યારે પણ અકસ્માત થાય એટલે સૌ પ્રથમ એ લોકોએ પોલીસને એલર્ટ કરી દેવું જોઈએ કે ભાઈ આ રીતે અકસ્માત થયો છે, જેનો વાંક છે જે ડ્રાઈવરનો એના ગાડીની ડિટેલ્સ અને ઇન્સ્યોરન્સ કંપનીની ડિટેલ્સ મળી શકે તો એ લઈ લેવી જોઈએ, અને પહેલા એમના જીપીને મળીને એ લોકો જાણ કરે કે આ એક્સિડન્ટ થયો છે ને એમને શું ઈજા થઈ છે.
આ સિવાય કોઈ ખાસ વિગતો કે જે કોઈ પણ વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ?
મોટા ભાગના ક્લેમ્સ નો વિન નો ફી બેઝ પર લેતા હોય છે.
આ એક બહુ જ જરૂરી વાત કહેવાય, કારણ કે એક્સિડન્ટ ગમે તેટલી ધ્યાન રાખવો પણ અચાનક જ થતા હોય છે અને કદાચ એટલે જ એને અકસ્માત કહેતા હોઈએ છીએ. અમારી સાથે વાત કરવા માટે દીપકભાઈ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ તક આપવા માટે. ઓસ્ટ્રેલિયાના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ આપણા ગુજરાતી કોમ્યુનિટીમાં કોઈ વ્યક્તિને એવી કોઈ મુશ્કેલી ઉભી થાય તો હું એમને ઓવર ધ ફોન જેટલી બની શકે એટલી ગાઈડલાઇન્સ આપવા માટે હું તૈયાર છું.